ॐ नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्झायाणं, नमो लोये सव्वसाहुणं, एसो पञ्च नमोकारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। श्रीशङ्खेश्वर पार्श्वनाथाय नमः। ऐं नमः सिद्धम्। विजय प्रेम भुवन भानु जय घोष धर्मजीत जय शेखर अभय शेखर सूरिभ्यो नमः। अष्टानिका प्रवचन पर्योषण पर्व व्याख्यान प्रथम। पर्वाणि संति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्योषणासं नान्यत कर्मणां मर्मभेदकृत। कलिकाळ सर्वज्ञ श्री हेमचंद्राचार्य श्री सकलार्थ स्तोत्रमा श्री विमलनाथ भगवानी स्तुति करता कहे छे, त्रिभुवन वर्ती जीवोना चित्तरूपी जलने निर्मल करनार फटकड़ीनु चूर्ण छे प्रभुना वचनो। अनादि काल थी घर करी गयेला विषय कषायना डोहळामणना कारणे अंतःकरणमां निर्मळ प्रतिबिंब नथी आत्मानु पड़तुं कि नथी हिताहितनु। एटले वस्तुतः अहित करनारा एवा पण क्रोधादि दोषोने जीव हित कर समझी सेव्या करे छे, जेना कारणे पेलू डोहळामण वधु ने वधु गाढ बनतु जाय छे। कान मार्ग थई हीरडे पेसेला परमात्माना वचनो आ डोळामणने पातळों करे छे, घटाड़े छे ने छेवटे निर्मूल करे छे। आज कारण छे कि प्रभुए स्थापेला साधु धर्म अने श्रावक धर्म ए बन्नेमां प्रभु वचनोना परिशीलनने ज मुख्यता आपवामां आवी छे। साधना करे ते साधु, शानी साधना? मुख्य रूपे वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा अने धर्मकथा स्वरूप स्वाध्यायनी। श्रवण करे ते श्रावक, शानु श्रवण? जिनवाणीनु। आजे थोड़ी करुणता ए निर्माण थई छे के पूजा वगैरे करनार पण केटलाक आराधक वर्ग जिनवाणी श्रवणनी उपेक्षा करतो होय छे। आ आघातजनक करुणतानी सामे आश्वासन ए छे के पर्वाधिराज श्री पर्युषण महापर्वनी महत्ता आवा आराधक वर्गमां पण लगभग अंकायेली होवाथी ए दिवसोमां सारो एवो वर्ग प्रवचन सुणवा आवे छे। एटले मात्र 8 दिवसमां ज उपदेशनुं एवुं पेट्रोल एमने मळवुं आवश्यक होय छे जे 12 महीना सुधी जीवनरथने आराधना मार्गे चलाववा माटे समर्थ होय। वळी छेल्ला 5 दिवस तो परम पवित्र श्री कल्पसूत्रना आधारे प्रवचनो थता होय छे, तेथी प्रथम 3 दिवस ज हाथमां रहे छे। एटले आ दिवसोमां श्रावकोने आवश्यक वधुमां वधु बोध मळी रहे, एमना कर्तव्योनी जानकारी मळी रहे ए माटे पूर्वाचार्योए आ 3 दिवसमां श्रावकोए पर्युषणमां करवाना 5 कर्तव्यो तेमज वर्षभरमां करवाना 11 कर्तव्योनो तथा पौषधनो उपदेश आपवानी मर्यादा नक्की करी छे, जे अष्टानिका प्रवचनो तरीके प्रसिद्ध छे। 5 + 11 कर्तव्यो आ अष्टानिका प्रवचनोनुं मूलभूत माळखुं निश्चित छे। अने आ माळखाने अकबंद राखीने काळांतरे काळांतरे एना पर विविध प्रवचनो अनेक महात्माओना प्रसिद्ध थता रह्या छे। देश काळ बदलावा साथे जीवोनी रहेणीकरणी पण बदलाती रहे छे, अने तेथी एमना जीवनने स्पर्शे ए रीते उपदेशनी शैली, दाखला, दलीलो वगैरे पण बदलाता रहे छे। एटले पूर्व પૂર્વ પ્રકાશિત પ્રવચનો બોધપ્રદ હોવા છતાં આધુનિક શૈલીથી પ્રકાશિત થતા રહેતા નવા નવા પ્રકાશનો વક્તા તથા શ્રોતા બંનેને બોધપ્રદ સાથે અધિક રસપ્રદ હોવા અનુભવાય છે. લેખક પન્યાસ શ્રી અજીત શેખર વિજયજી સર્વજ્ઞ કથિત શાસ્ત્રવચનોનો એં દંપર્યાર્થ સુધીનો સારો બોધ ધરાવવા સાથે એ બોધ વર્તમાન જીવોને વધુમાં વધુ હૃદયસ્પર્શી બને એ રીતે લોકભાષામાં એની અસરકારક રજૂઆત કરવાની પણ સારી કુશળતા ધરાવે છે. એમની આ વિશેષતાને સુપેરે જાણનારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબે એટલે જ એમને પહેલાં શ્રી કલ્પસૂત્રના આધારે પ્રવચનો તૈયાર કરી પ્રકાશિત કરાવવાની સૂચના કરી અને એને જે ધારણા કરતાં અનેક ગણો આવકાર વક્તા શ્રોતા ઉભય વર્ગ તરફથી મળ્યો એનાથી પ્રેરાઈને પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ એમને અષ્ટાનિકા પ્રવચનો પણ પ્રકાશિત કરાવવાની પ્રેરણા કરી જેની ફળશ્રુતિ અત્યારે શ્રી સંઘના કરકમલોમાં છે. આ ગ્રંથ સર્જનથી અને તેના વાંચનથી સર્જાતા સુકૃતના સહુ સહભાગી થાઓ એવી શુભેચ્છા. જય હો અનંત ઉપકારી વિતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માનો કે જેમણે પર્વોમાં શ્રેષ્ઠ એવા પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપ્યો. આ પ્રકાશ જૈન મનુષ્ય જન્મમાં જ સહેલાઈથી મળે માટે માનવભાવમાં તો ધર્મની વિશેષ આરાધના કરવી જોઈએ. ત્રણ યુવાન વિદેશ જઈને આવ્યા. એરપોર્ટ પર જ આગેવાન ઓફિસરે આ ત્રણમાંથી પ્રથમ મહારાષ્ટ્રીયન યુવાનને પૂછ્યું, આપ પરદેશ મેં ક્યા કરકે આયે? એણે કહ્યું, મેં MBA પાસ કરકે આયા. પછી બીજા બંગાળી યુવકને પૂછ્યું, આપ વિદેશ મેં ક્યા કરકે આયે? તેણે જવાબ આપ્યો, મેં વિદેશ મેં ડોક્ટરી પાસ કરકે આયા. પછી ત્રીજા સરદારજીને પૂછ્યું, આપ ફોરેન મેં ક્યા કરકે આયે? સરદારજીએ કહ્યું, મેં અમેરિકા મેં ટાઈમ પાસ કરકે આયા. સમજી લ્યો, બીજા બધા ભવો ભલે પછી તે નરક પશુના હોય કે દેવના હોય, આત્માની ઉન્નતિની અપેક્ષાએ માત્ર ટાઈમ પાસ કરવા પૂરતા જ છે. માનવ ભવ જ કાંક કરવાનો ભવ છે, એમાં પણ બાળપણ રમવામાં અને ઘડપણ ઘોરવામાં જ પ્રાયઃ પૂરું થાય છે. ખાસ તો 15-50 વર્ષની વય જ કર્તવ્યની વય છે. એમાં પણ વર્ષના 12 માસમાંથી બાકીના 8 માસ તો લગભગ વેપલો, નોકરી અને ફરવા ચરવા વ્યવહારમાં જ વીતી જાય છે. એ બધી બહારની ધમાલમાંથી અંદર આવવાનો કાળ છે ચોમાસાનો. જેનું ચોમાસું સુધરે તેનું વરસ સુધરે. અકબરે બિરબલને પૂછ્યું, 27માંથી 9 જાય તો કેટલા રહે? બિરબલે કહ્યું, 0. અકબરે 20માંથી પૂછ્યું, 0 કેવી રીતે? બિરબલે ખુલાસો કર્યો, 27 નક્ષત્રોમાંથી 9 નક્ષત્ર વરસાદના છે. જો તે ગયા એટલે કે કોરા ગયા તો આખું વરસ નકામું ગયું, તેથી મેં 0 કહ્યું. જે વાત ધાન્ય માટે અને પીવાના પાણી માટે છે તે જ વાત અધ્યાત્મના વિકાસ અંગે છે. જેણે ચોમાસાના 4 માસ આત્મા અંગે કશું કર્યું નહીં, વાસ્તવમાં તેના જીવનનું તે વરસ પાણીમાં ગયું. ચોમાસાના 4 માસમાં પણ ચોમાસી 14 સંવત્સરીના 50 દિવસ અને તેમાં પણ પર્યુષણ મહાપર્વના 8 દિવસ તો ખાસ મહત્વના છે. આ પર્વાધિરાજ પર્યુષણને શાસ્ત્રકારોએ તીર્થોમાં શત્રુંજય અને મંત્રોમાં નમસ્કાર મહામંત્રની જેમ પર્વોમાં શ્રેષ્ઠ પર્વત તરીકે બિરદાવ્યું છે. નેશનલ હાઇવે પર ઠેર ઠેર પેટ્રોલ પંપ હોય છે. મુસાફરીએ નીકળેલો માણસ એ પેટ્રોલ પંપોમાં પેટ્રોલ પુરાવતો રહી કારની ગતિને મંદ કે બંધ પાડ્યા વિના શક્ય શીઘ્રતાથી ગંતવ્ય સ્થાને પહોંચે છે. પરમગતિ તરફ યાત્રાએ નીકળેલો ભવ્ય જીવ સંસારના આકર્ષણો, વિષયભોગ, પરિવાર, પૈસો, પ્રમાદ વગેરેના કારણે એ મોક્ષ યાત્રામાં ઢીલો પડતો જાય છે ત્યારે એનો પરમ તરફની ગતિનો વેગ જળવાયેલો રહે અને એ માટે સતત ઉત્સાહનું ઈંધણ મળતું રહે એ માટે પરમાત્માએ બીજ, પાંચમ વગેરે ઘણા પર્વો આરાધના માટે બતાવ્યા છે. રોજ કે પર્વ દિવસે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ, અમાવાસ્યાના દિને તપ ન કરી શકતા હોય એમણે પણ પર્યુષણા મહાપર્વમાં તો ખાસ ધર્મ કરવાનું કવિ કહે છે. કરી શકો ધર્મ કરણી સદા, તો કરો એહ ઉપદેશ રે, સર્વકાળે કરી નવી શકો તો કરો પર્વ સુવિશેષ રે. એટલે કે પર્વ દિવસે નવી કરી શકો તો કરો મહાપર્વ સુવિશેષ રે. વીર જિનવર ઇમ ઉપદિશે. પર્યુષણમાં વિશેષ આરાધનામાં જોડાવાનો મુખ્ય કારણ એ છે કે એ દિવસોમાં કરેલી આરાધનાઓથી જે કર્મક્ષય થાય છે તે અન્ય દિવસોમાં શક્ય નથી બનતો. એનું પણ એક મુખ્ય કારણ એ છે કે આ દિવસોમાં સકળ સંઘમાં પાપવૃત્તિ પ્રવૃત્તિના ધરખમ ઘટાડા માટે અને પુણ્યસર્જક પવિત્ર આરાધનાઓમાં જોડાવા માટે એક વિશિષ્ટ ઉછળતો ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ હોય છે. તેથી આ દિવસોમાં થતો પાપ ત્યાગ કે થતી પવિત્ર સાધનાઓ વિશેષ ઉલ્લાસપૂર્વક જ પ્રાયઃ હોય છે. આવા ઉલ્લાસભર્યા વાતાવરણ બીજા પર્વ દિવસોએ મળતા નથી, તેથી પર્યુષણનો મહિમા અનેરો છે. જીવને ભવિષ્યમાં દુર્ગતિમાં અને વર્તમાનમાં દુર્ભાવમાં જતા અટકાવે તે ધર્મ. તેથી આ ધર્મ વિનાની એક પળ પણ જવી જોઈએ નહીં. માછલીને પાણી વિના ચાલે તો વિવેકીને ધર્મ વિના ચાલે. એમાં રોજ સામાન્યથી ધર્મ કરનારે પણ તિથિ પર્વ દિવસે વિશેષથી ધર્મમાં ડૂબેલા રહેવાનું છે. કારણ કે જીવનું આયુષ્ય પ્રાયઃ પર્વ તિથિ દિવસે બંધાય છે. તે પર્વ દિવસે આપણે ધર્મમાં એટલે કે તપ, ત્યાગ, સંયમમાં હોઈએ તો આયુષ્ય બંધાય, તો સદગતિનું બંધાય, જેથી પછી વધુ સારો ધર્મ સાધવાની તક મળે, જેથી પરલોકમાં સદગતિની સિરિયલ સુધરી જાય. એમ કહેવાય છે કે પૂનામાં આજે ગુરુવાર પેઠ તરીકે શહેરનો સૌથી કેન્દ્રમાં ગણાતો એરિયા પહેલા વૈતાલ પેઠ તરીકે ઓળખાતો હતો. શહેરની બહારનો આ એરિયા સાવ ઉજ્જળ વેરાન હતો, એકદમ સ્મશાન ભૂમિ જેવો હતો. પણ જ્યારથી ત્યાં પ્રભુ ગોળી પાર્શ્વનાથ પધાર્યા ત્યારથી રોનક બદલાઈ ગઈ અને આજે એ પૂનાનો સૌથી મહત્વનો એરિયા બની ગયો. વાત આ છે કે જે ક્ષેત્રમાં ભગવાન પધારે એ ક્ષેત્રનું આખું સ્વરૂપ બદલાઈ જાય. તો જેના જીવંત હૃદયમાં પ્રભુ પધારે એ હૃદય અને એનું જીવન કેવું પ્રભાવવંતું અને જગત આખા માટે આદર્શભૂત બની જાય. પર્યુષણ પર્વાધિરાજ એટલા માટે છે કે આ આઠ દિવસમાં પ્રતિક્રમણ, પૂજા કે ઔષધ, પ્રવચન, પચખાણ અને પ્રાયશ્ચિત દ્વારા હૃદયને સ્વચ્છ, સ્વસ્થ, સુંદર બનાવી એમાં પરમાત્માનો વાસ કરાવી દઈએ. પછી જુઓ સાવ ઉજ્જળ જેવું આપણું જીવન ઉજ્જવળ બને છે કે નહીં. જુદા જુદા ચિંતકોએ પણ જુદી જુદી ઉપમા આદિથી આ પર્વની મહત્તાઓ બતાવી છે. ક્ષમા અને મૈત્રીના સુરમ્ય ઘોષથી ગુંજતું આ પર્યુષણ પર્વ પ્રદૂષણ મુક્તિનું પર્વ છે. આજકાલ હવા, પાણી, ધાન્ય અને ધરતી પ્રદૂષિત થવાથી અનેક પ્રશ્નો સર્જાયા છે. ટોક્યો જેવા શહેરમાં તો સૂર્યોદય થયાના કલાકો પછી પણ પ્રદૂષણના કારણે સૂર્ય દેખાતો નથી. હવા ધુમાડાથી, પાણી ક્લોરિનથી, અનાજ ડીડીટી જેવા ઝેરી પાવડરથી અને પૈસો અનીતિ ભ્રષ્ટાચારથી પ્રદૂષિત છે. પણ તે બધાથી વધુ પ્રદૂષિત માનવીનું મન બની ગયું છે. સરખામણી, સ્પર્ધા, ઈર્ષા, ડંખ, ખેદ, ઉદ્વેગ, દ્રોહ, પ્રપંચ, વિશ્વાસઘાત, છેતરપિંડી, વકરેલો લોભ, માત્ર પૈસા જ મેળવવાની જાગેલી તીવ્ર લૂંટારો વૃત્તિ વગેરે અનેક પ્રદૂષણોથી આ મન પ્રદૂષિત છે. માનવ ભવ એટલે સાધના માટે સૂર્યોદય. પણ ઉપરોક્ત પ્રદૂષણથી દૂષિત મનને એ સાધનાઓ સૂઝતી જ નથી, પરવાધિરાજના 7 દિવસ આ પ્રદૂષણ દૂર કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે છે, અને સંવત્સરીનો દિવસ એટલે પ્રદૂષણ દૂર કરવાનો કાર્યક્રમ અમલમાં મૂકવાનો દિવસ. આ પર્વ હવેલીમાં નહીં, હૈયામાં જ્ઞાનના દીવા પ્રગટાવવા માટે છે. અકબરે બિરબલને કહ્યું કે તું મને અડ્યા વિના આ ઓરડામાંથી બહાર કાઢી બતાવ, તો તારી બુદ્ધિને હું વખાણું. બિરબલે કહ્યું, એમ નહીં, પણ તમે જો ઓરડાની બહાર હો તો આરામથી તમને અડ્યા વિના અંદર લાવી શકું. અકબરે આશ્ચર્યથી પૂછ્યું, એમ? બિરબલે કહ્યું, હા. તરત અકબર ઓરડાની બહાર ચાલ્યા ગયા. તરત જ બિરબલે કહ્યું, જોયું, મેં તમને અડ્યા વિના ઓરડામાંથી બહાર કાઢ્યા ને. અકબર બિરબલની ચાલાકીથી ખુશ થઈ ગયા. વાત આ છે, જીવને ક્ષમા, શીલ કે જ્ઞાનાદિ આત્મભાવમાંથી, અંદરના ભાવમાંથી બહાર પૈસા, પરિવાર, મોજ, શોખ, ખાવા પીવાના ભાવોમાંથી લઈ જવા સહેલા છે, પણ એ બધામાંથી ખસેડી તપ, સ્વાધ્યાય, શીલ, પ્રતિક્રમણ વગેરે રૂપ અંદરમાં આભ્યંતર ભાવોમાં લાવવા ખૂબ મુશ્કેલ છે. તમે જુઓ છો કે તમે પૂજા પ્રતિક્રમણ ક્યારે કરો છો? એ ન કરવા માટે તમારી પાસે કેટલા બધા બહાના છે, પણ તમને દુકાને જવા, ટીવી જોવા, ગપ્પા મારવા વગેરે માટે કોઈ પણ પ્રેરણાની જરૂરત પડે છે ખરી? અને એ બંધ ન કરવા માટેના કોઈ પણ બહાના નહીં, કારણો પણ તમારી પાસે છે? પૂજા નથી કરવી માટે બહાના શોધાય છે, પણ ટીવી નથી જોવું એવો વિચાર પણ આવે છે ખરો? તેથી જ કહેવાય છે કે તમને સંસાર ભાવોમાં જવું સહેલું છે, ધર્મ ભાવમાં આવવું ઘણું અઘરું છે. આ પર્વ તમને આ બાહ્ય ભાવોમાંથી અંદર લાવવા માટે છે. બીજા તહેવારો લૌકિક તહેવારો ખાવા પીવા ઉજાણી માટે છે, તેથી એમાં આહાર આદિ સંજ્ઞા પોષાય છે, જ્યારે આ લોકોત્તર પર્વ તપ વગેરે માટે છે. આ દિવસોમાં અઠ્ઠમ વગેરે તપથી આહાર સંજ્ઞા પ્રવચનમાં સાંભળેલા ક્ષમા આલોચના વગેરેથી ઉદ્ભવેલી શુભ ભાવનાઓથી ભય સંજ્ઞા, બ્રહ્મચર્ય પાલનથી મૈથુન સંજ્ઞા અને સંઘના વિવિધ કાર્યોમાં અર્થ ત્યાગ દાનથી પરિગ્રહ સંજ્ઞા તૂટે છે. લૌકિક તહેવારોમાં મેળો, ફેશન શો, એકબીજાને મળવા જવાના નામે સ્નેહમિલન ગોઠવાય છે. લોકોત્તર પર્વરૂપ આ પર્યુષણ પર્વ સ્નેહ નહીં, મૈત્રી, સગા સાથે નહીં, સર્વ સાથે, હોઠથી નહીં, હૈયાથી જોડાવા માટે છે, અને તે માટે ક્ષમાપના દ્વારા દ્વેષ શમન માટે છે. લૌકિક તહેવારમાં બધા નાઈ ધોઈ શરીરને સ્વચ્છ કરવા મથે છે. આ લોકોત્તર પર્વમાં જ્ઞાન સાધનાની પવિત્ર ગંગામાં સ્નાન કરીને મનને સ્વચ્છ કરવાનું છે. આ પર્વમાં આડું અવળું ખાઈ ચરબીવાળા થયેલા તનને તપથી સ્વસ્થ, વૈર, વિરોધ, ઈર્ષા વગેરેથી ખરડાયેલા મનને ક્ષમાપનાના ભાવથી સ્વચ્છ અને ચંચળ, અસ્થિર અને અનીતિ વગેરેથી શીઘ્ર નાશવંત બનેલા ધનને સુપાત્ર વગેરેમાં વાવીને દાન ધર્મથી સુસ્થ, શાશ્વત કરવાનું છે. પર્યુષણ પર્વ એટલે અધ્યાત્મ ડાયટિંગ. આત્મામાં કષાયો, વિષયો, વાસનાઓ, સંજ્ઞાઓ અને કર્મોની ચરબી, મેદ ખૂબ જામેલા છે, તેથી આત્મા ભારેખમ બનેલો છે. પરવાધિરાજના 8 દિવસ એટલે કષાય આદિ ચરબી ઓછી કરવાના દિવસો. 9મા દિવસે કષાય આદિ ઓછા થયા એવું લાગે તો આ ડાયટિંગ કોર્સ સફળ થયો માનવો. જો સંવત્સરી પછી તમને હવે વારંવાર ક્રોધ વગેરે થતા નથી એમ અનુભવાય, તો આ અધ્યાત્મ ડાયટિંગ સાર્થક ગણાશે. પુસ્તકનું પ્રથમ પ્રૂફ ઘણી ભૂલોથી ભરેલું હોય, શુદ્ધિકરણ દ્વારા પછીના પ્રૂફ શુદ્ધ થતા જાય, અંતિમ પ્રૂફ શુદ્ધ થયા પછી છપાયેલું પુસ્તક લગભગ ભૂલ વિનાનું હોય. પરવાધિરાજના 8 દિવસો એટલે આત્મારૂપી પુસ્તકના પ્રૂફો જોવાના દિવસો. 7 દિવસમાં 7 પ્રૂફ નીકળે, ભૂલો દોષોનું પરિમાર્જન થતું જાય, ઉત્તરોત્તર શુદ્ધિ વધતી જાય અને સંવત્સરીના દિવસે પ્રકાશિત થયેલું આત્મપુસ્તક લગભગ શુદ્ધ થયેલું, દોષ ભૂલોથી રહિત થયેલું હોય તો માનવું કે પ્રૂફ પરિમાર્જન બરાબર કર્યું. પર્યુષણ જીવને પશુતામાંથી માનવતા દ્વારા પ્રભુતામાં રૂપાંતર કરતું સુપર હાઈટેક કોમ્પ્યુટર છે. સાધનાના માર્ગે ધીમા પડતા ઉત્સાહના ઘોડાને ફરીથી વેગવંત બનાવતા ટકોરા સમાન આ પર્વ છે. પર્યુષણ પર્વ ટ્રાન્સફોર્મર છે કે જે જીવના હાઈ પાવરના કષાયોને લો પાવરવાળા કરી દે છે. પર્યુષણ પર્વ એટલે અરિહંત કૃપાને ઝીલવા માટે રિસીવિંગ સેન્ટર ખોલવાના શ્રેષ્ઠ દિવસો છે. પર્યુષણ પર્વ એટલે જગતભરના જીવો તરફ મૈત્રાદી ભાવો રિલે કરવાના દિવસો છે. પર્યુષણના પ્રથમ કર્તવ્ય અમારી પ્રવર્તનને બજાવવાથી વાઘના ભાવમાં કેળવેલી હિંસકતા દૂર થાય. સાધર્મિક ભક્તિ નામના બીજા કર્તવ્યમાં પ્રાણ પૂરવાથી કૂતરાના ભાવમાં કેળવેલી સાધર્મિકો પ્રત્યેની જ ઈર્ષા નિંદા આદિ વાસના ટળે. ક્ષમાપના કર્તવ્યના પાલનથી સાપ નોળિયા જેવા ભવોથી ચાલી આવતી દ્વેષ વૈર પરંપરા અટકે. બકરીના ભાવમાં ભડકે બળતી આહાર સંજ્ઞાને કાબૂમાં લેવા અઠમ તપ છે. અને અસ્તિત્વને ટકાવવા મથતા પશુઓ અને વ્યક્તિત્વને વિકસાવવા ઝંખતા માનવોથી ઊંચે ઊઠી શુદ્ધ આત્મ અસ્તિત્વ અનુભવવા અને પૂર્ણ વ્યક્તિત્વ પામવા અરિહંત ભક્તિરૂપ ચૈત્ય પરિપાટી કર્તવ્ય છે. આ પર્વમાં શ્રુત ભક્તિથી જ્ઞાનાવરણ, જૈણાપાલનથી દર્શનાવરણ, ચૈત્ય પરિપાટીથી મિથ્યાત્વ મોહનીય, ક્ષમાપનાથી કષાયરૂપ ચારિત્ર મોહનીય અને અઠમ તપથી અંતરાય કર્મ તૂટે તથા અમારી પ્રવર્તનથી અશાતાવેદનીય ટળે, શાતા મળે. શુભ ભાવોમાં રમવાથી નરક પશુના ભવથી બચી ઉત્તમ દેવ માનવ ભવના આયુષ્ય પ્રાપ્ત થાય. દેવદ્રવ્યની વૃદ્ધિથી સૌભાગ્ય, સુસ્વર, યશ આદિ શુભ નામ કર્મ ઉપાર્જિત થાય અને આલોચના પ્રાયશ્ચિત કરવાથી નીચ ગોત્ર ટળે અને ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય. અમારી પ્રવર્તનથી મૈત્રી, સાધર્મિક ભક્તિથી પ્રમોદ, ક્ષમાપનાથી માધ્યસ્થ અને તપથી કરુણાભાવ વિકસે. એમાં ચૈત્ય પરિપાટી દ્વારા પરમાત્મ ભક્તિ કરવાથી સમ્યક્ત્વની મહોર છાપ લાગે. આ માનવ ભાવમાં આપણને દેવ ગુરુ ધર્મનો યોગ થયો. આ પર્વાધિરાજને પામી હવે પ્રયોગમાં આવવાનું છે. ગોળી ખિસ્સામાં હોવી એ યોગ છે, મો વાટે પેટમાં જવી એ પ્રયોગ છે, મળવું એ યોગ છે, ભળવું એ પ્રયોગ છે, જાણવું એ યોગ છે, અમલમાં મૂકવું એ પ્રયોગ છે, ક્રિયા એ યોગ છે, આનંદની અનુભૂતિ પ્રયોગ છે. જો આપણા રાગ દ્વેષ આદિ રૂપ રોગ ઘટે, જો આપણે હવે દેવ ગુરુ સાધર્મિક સાધનાના સ્થાનોમાં ભળીએ, જ્ઞાન આદિ આચારથી આત્માનું હિત થાય છે અને ભ્રષ્ટાચાર દુરાચારથી આત્માનું અહિત થાય છે, ક્રોધાદિ કષાયથી બધું અને બધા સાથે બગડે છે, ક્ષમા વગેરેથી બધું બધા સાથે સુધરે છે ઇત્યાદિ જાણકારી જો ખરેખર અમલમાં મૂકીએ અને જો પૂજા પ્રવચન પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં આનંદ અનુભવીએ તો યોગમાંથી પ્રયોગમાં આવ્યા ગણાઈએ. પેલા ગામડિયાને ડૉક્ટરે શરદી માટે ગોળી લખી આપી અને કેમિસ્ટ પાસેથી લઈ 7 દિવસ લેવાનું કહ્યું. 7 દિવસ પછી પણ ગામડિયાની શરદી તો યથાવત હતી. ડૉક્ટરે પૂછ્યું કે ગોળી લીધેલી કે નહીં? ગામડિયાએ કહ્યું, અરે લીધી એમ નહીં, 24 કલાક સાથે રાખું છું, જુઓ અત્યારના પણ મારા ખિસ્સામાં છે. કહો હવે આનો રોગ કેવી રીતે મટે? આપણે પ્રતિક્રમણ કરીએ પણ એના ભાવોમાં ભળીએ નહીં તો આપણા પાપ કેવી રીતે મટશે? પર્વાધિરાજના દિવસો એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવવાના દિવસો. હવા માટે ફુગ્ગામાં પુરાવું વિભાવ છે, ત્યાંથી મુક્ત થઈ સતત વિહરવું એ સ્વભાવ છે. અગ્નિના સંગથી ઉકળવું એ પાણીનો વિભાવ છે, એથી મુક્ત થતાં જ ઠંડા અને શીતલ થવું રહેવું એ એનો સ્વભાવ છે. એમ બહારથી પરિવાર આદિના અને અંદરથી કર્મોના પિંજરામાં પુરાવું એ આત્માની વિભાવદશા છે, અને એ બધાથી મુક્ત થઈ એક શુદ્ધ મુક્ત થવું એ સ્વભાવ છે. ખા ખા કરવું એ વિભાવ છે, ઉપવાસ એ સ્વભાવ છે, ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે, જે સનિમિત્ત છે તે વિભાવ, જે સહજ છે તે સ્વભાવ, જેમાં ઉકળાટ છે, ક્ષણિકતા છે, આત્માને પીડા છે, એ બધું વિભાવ છે. જેમાં શાંતિ છે, દીર્ઘકાલીનતા છે અને પીડા મુક્તિ છે, તે સ્વભાવ છે. આ બધું શું છે? લોકોત્તર પર્વનો મહામહિમા, લોકોત્તર પર્વની વિશિષ્ટ ઉજવણી. આ દિવસોમાં બહારની ધમાલ બંધ કરવાની છે, તેથી ધંધા રોજગાર બંધ કરવા જોઈએ. દરેક બીજ, પાંચમ, આઠમ વગેરે તિથિઓ પર્વતિથિઓ છે, તો એમાં આરાધના કરવા માટે ધોવું, કૂટવું, ખાંડવું, દળવું, પીસવું, રંગવું વગેરે બંધ રાખવા જોઈએ. બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું જોઈએ. યથાશક્તિ તપસ્યા કરવી જોઈએ. ભરત ચક્રવર્તીના દીકરા રાજા સૂર્યયશા અષ્ટમીની એવી આરાધના જાતે કરતા અને આગલે દિવસે રાજ્યમાં ઢંઢેરો પીટાવી પ્રજાને પણ આરાધનાની પ્રેરણા કરતા. એ પણ પિતાની જેમ આરિસા ભવનમાં કેવલ જ્ઞાન પામ્યા. આવા કર્મ લઘુ અને મહાન વૈરાગી સમ્રાટ રાજા પણ પર્વતિથિની આરાધના નિયમિત કરતા હતા. તો તમે સમ્રાટ તો નહીં, પણ ઘરનાએ ક્યાં માલિક છો? તે તમારે પર્વતિથિની નિયમિત આરાધના નહીં કરવાની? છગનને મગને પૂછ્યું, કેમ બધું બરાબર ચાલે છે ને? ત્યારે છગને કહ્યું, હા, ઘરમાં ઘરવાળીનું અને ઓફિસમાં બોસનું બરાબર ચાલે છે, મારું જ કશે ચાલતું નથી. આપણી આ પરિસ્થિતિ છે, કેમ કે પૂર્વ ભવે પ્રભુને પાંચે આંગળીએ પૂજ્યા ન હતા, ધર્મના દરેક પ્રસંગે બહાના કાઢીને છટકી ગયા હતા, અને છતાં આ ભાવમાં આપણે જેમની આગળ આપણું કશું ચાલતું નથી એમની પળોજણમાં ચોવીસે કલાક પરોવાયેલા રહીએ છીએ. જો હવે ખરેખર બહારની દુનિયામાં અને ઇન્દ્રિય વિષયોની સામે આત્માનું બરાબર ચાલે એવું કરવું હોય તો પર્વતિથી આરાધી લેવી જોઈએ. તમારે મહિને 10 તિથિ અને પર્યુષણ પર્વ વગેરે પવિત્ર દિવસો પૂરતો તો લીલોતરીનો ત્યાગ ખરો ને? પજુષણમાં સાબુથી નાહવું, ધોવું યા અનાજ ખાંડવું, પીસવું, દળવું વગેરેનો ત્યાગ ખરો ને? પર્યુષણ પર્વાધિરાજ પધારી રહ્યા છે, લખવું છે આ 8 દિવસમાં સારું કે જેથી ભવિષ્યમાં સુંદર વાંચવા મળે. સાલો લખશું તો વાલો વાંચવા નહીં મળે, જેવું લખશું તેવું જ વાંચવા મળશે. સુંદર વાંચવાની ઈચ્છા હોય તો વર્ષે એકવાર પધારતા આ પર્વના દિવસોમાં પ્રમાદને ખંખેરી, વિષયેચ્છાને મોડી, ખોટી દાક્ષિણ્યતા લજ્જાને તોડી, શરીરની મૂર્છાને, દેહાધ્યાસને ઘોળી, પરચિંતાને પરિહરી, પોતાના શક્તિ, ઉત્સાહ, ઉમંગને આવકારી આ 8 દિવસ ખૂબ આરાધના કરી લેવા જેવી. ભગવાને પૃથ્વી, પાણી, યાવત વનસ્પતિમાં પણ જીવત્વ છે એવું જે બતાવ્યું છે એમાં શ્રદ્ધારૂપે સમ્યક દર્શનની આરાધના તો થશે જો આપણે આ દિવસોમાં ખાંડવા, દળવા વગેરે અને લીલોતરી, ફળ વગેરેનો વપરાશ બંધ કરી અમારી પ્રવર્તન કર્તવ્ય બજાવીએ. પાપ પ્રચુર દુનિયામાં ધર્મ અને ધર્મ કરનારા આ બંને અત્યંત દુર્લભ છે. ધર્મની સમજ જીવને અહમ અને ઈર્ષાથી મુક્ત કરે છે. ધર્મ કરનાર સાધર્મિક ઈર્ષા નિંદાના નહીં, અનુમોદના પ્રમોદના સ્થાન છે. સાધર્મિકો પ્રભુના શાસનની પેઢીના રખવૈયા છે, આપણને ધર્મમાં જોડનારા, સ્થિર કરનારા, આગળ વધારનારા છે. અને જ્યાં ધર્મની યાદ દુષ્કર છે એવા બજાર વગેરેમાં પણ ધર્મની યાદ અપાવનારા છે. ઇત્યાદિ ગુરુગમથી થતું જ્ઞાન તો જ સમ્યક બને જો આપણે એ સાધર્મિકોની તનથી સેવા, વયાવચ, વચનથી જાહેરમાં પ્રશંસા સન્માન, મનથી ગુણોની અનુમોદના પ્રમોદભાવના, ધનથી પહેરામણી સ્વામી વાત્સલ્ય, ધર્મ, સામાયિક, પ્રવચન, શ્રવણાદિ માટે સગવડ, અભિષેક, પૂજા જેવા કાર્યોમાં પ્રથમ લાભ વગેરે અને વ્યવહારથી ઉદારતાપૂર્વક એ વેપાર આદિમાં પણ આગળ વધે એ રીતે ગોઠવણ આદિ કરવા દ્વારા ભક્તિ કરીએ. ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે. સ્વભાવ રમણતા એ જ આત્માનું ખરું ચારિત્ર છે. તેથી સમ્યક ચારિત્રની આરાધના ક્ષમાભાવથી, ક્ષમાપના કર્તવ્યથી બજાવવાથી જ થઈ શકે. પર્યુષણ દરમિયાનની બધી વિધિઓ સાચવવા આહાર સંજ્ઞા પર નિયંત્રણ જરૂરી છે. એ માટે અઠ્ઠમ તપ કર્તવ્ય બજાવવાથી તપધર્મની આરાધના થાય છે. ચૈત્ય પરિપાટી દ્વારા પ્રભુભક્તિથી એવો વીર્યોલ્લાસ પ્રગટે છે કે ઉપરોક્ત ચારેયમાં ઉત્સાહ ટકી રહે છે. આમ પાંચ કર્તવ્યો બજાવવાથી ચાર ધર્મો, પાંચ આચારનું પાલન થાય છે અને જીવ ખરી આરાધનામાં જોડાય છે. જ્ઞાનીઓ પર્યુષણા મહાપર્વના આ પાંચ ખાસ કર્તવ્યો બતાવે છે. એક, અમારી પ્રવર્તન. બીજું, સાધર્મિક ભક્તિ. ત્રીજું, ક્ષમાપના. ચોથું, અઠ્ઠમનો તપ. અને પાંચમું, ચૈત્ય પરિપાટી.